నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కురుకొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే స్వాయ భవాయ సర్వమా.
समयसार भगवान कुनकुंडाचार्य रचित समयसार अने भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति एनो स्वाध्याय चाले छे। एमां जीव अजीव अधिकार में आपणे गाथा 49 मी करी रह्या छीए। गाथा 49 में आपणे थोड़ो भाग कर्यो छे। શરૂઆતની ગાથા પછી ટીકાનો થોડો ભાગ કર્યો છે, ત્યાંથી આપણે આગળ વધારીએ. તો મૂળ ગાથા એ છે કે જીવ ચેતના ગુણ શબ્દ રસ રૂપ ગંધ વ્યક્તિ વિહીન છે, નિર્દિષ્ટ નહીં સંસ્થાન જીવનું, ગ્રહણ લિંગ થકી નહીં. એટલે કે આ પૂદગળના ગુણો જીવમાં નથી અને શબ્દ પણ નથી, એટલે કે પૂદગળની પર્યાય પણ નથી, આકાર પણ નથી, સંસ્કાર એટલે આકાર પણ નથી, એવું જીવને કંઈ નથી. અને જીવ છે તે ચેતના ગુણ સહિત જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. આ વાત શિષ્યે પૂછેલા પ્રશ્નના જવાબ રૂપે કહેવામાં આવી. કેમ કે શિષ્યનો પ્રશ્ન એ હતો કે આ અધ્યવસાન આદિ ભાવો છે તે જીવ નથી, તો એ ટંકોત્કીર્ણ પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે, એનું લક્ષણ શું છે, એના ઉત્તર રૂપે આ ગાથા કહેવામાં આવી. એમાં ટીકામાં આપણે પહેલા ભાગમાં એ વાત લીધી કે જીવ છે તે ખરેખર પૂદગળથી જુદો હોવાથી એમાં રસ ગુણ નથી, એટલે દ્રવ્ય અપેક્ષાએ બીજું ગુણની અપેક્ષાએ લીધું કે પૂદગળ દ્રવ્યના ગુણથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રસ ગુણ નથી, માટે એ અરસ છે. એટલે પહેલામાં દ્રવ્યની અપેક્ષાએ વાત લેવામાં આવી છે કે દ્રવ્ય જુદું છે, એટલે પૂદગળના ગુણ છે એ સહિત આ દ્રવ્ય નથી. અને બીજામાં જીવ દ્રવ્ય એવું છે કે એમાં આવો ગુણ નથી, રસનો ગુણ નથી, એટલે એ રસની એ અરસ છે, એ રસ નથી, ભગવાન આત્મા અરસ છે. ત્રીજા અને ચોથા બોલમાં વાત એ આવી કે દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય દ્વારા પણ જીવ અરસ છે. કેમ કે ઇન્દ્રિયો છે તે પૂદગળ છે, દ્રવ્યેન્દ્રિય જે છે તે પૂદગળ છે, અને એવું પૂદગળનું સ્વામિત્વ આત્માને નથી, આત્મા પૂદગળનો સ્વામી નથી. એટલે કે આ શરીર જે પૂદગળ અને એમાં આ ઇન્દ્રિયો મન વાણી આ બધું જે છે તે પૂદગળ છે, એ પૂદગળનો સ્વામી આત્મા નથી, એટલે પૂદગળનો કરનારો આત્મા નથી, એના ઉપર એનું કંઈ જોર ચાલતું નથી, એ ઈચ્છે એ પ્રમાણે પૂદગળ કંઈ વર્તતું નથી. એટલે પૂદગળનું સ્વામિત્વ એને નથી, પૂદગળમાં એને વ્યાપવા પણ નથી. એટલે જે ઇન્દ્રિય દ્વારા રસની વાત છે એ આત્માને છે નહીં. એટલે કે દ્રવ્ય ઇન્દ્રિય જે છે એના દ્વારા એનું આલંબન લઈને એના વડે એ રસને ચાખતો નથી, એ રસને અનુભવતો નથી. એ ત્રીજા બોલમાં. અને ચોથા બોલમાં ભાવ ઇન્દ્રિયની વાત કરી. ભાવ ઇન્દ્રિય ખરેખર શું છે? ભાવ ઇન્દ્રિય છે તે સૌક્ષમિક જ્ઞાન છે. ઇન્દ્રિયો દ્વારા એટલે જે દ્રવ્ય ઇન્દ્રિય જળ ઇન્દ્રિયો છે એના દ્વારા જે જ્ઞાન થાય એને એનું જ્ઞાન કરનારી, એને જાણનારી જે ઇન્દ્રિય છે એ ભાવ ઇન્દ્રિય છે. દરેક ઇન્દ્રિયને જાણનારી ભાવ ઇન્દ્રિય છે, અને એવી ભાવ ઇન્દ્રિયો એ ક્ષયોક્ષમિક જ્ઞાનની પર્યાય છે. એ ખંડ ખંડ જ્ઞાન છે, એટલે એવું આત્મામાં ખંડ ખંડ જ્ઞાન છે નહીં. આત્મા તો પૂર્ણ જ્ઞાન સ્વરૂપ, એક અખંડ આત્મ સ્વરૂપ, પોતાના સ્વરૂપનો જ્ઞાનનો કરનારો એને એવો જ્ઞાયક છે. એને એવું ખંડ ખંડ ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન હોય નહીં. એટલે એ રીતે એ ભાવ ઇન્દ્રિયના આલંબન વડે, અથવા તો કહીએ કે ભાવ ઇન્દ્રિય દ્વારા પણ એ રસને ચાખતો નથી, રસને જાણતો નથી કે અનુભવતો નથી, એટલે એ અરસ છે. તો અહીંયા એક પ્રશ્ન થાય કે તો પછી એ રસને જાણે કેવી રીતે? રસને જાણે છે તો એમ કહીએ છીએ તો નિશ્ચય નહીંથી જોવા જઈએ તો એ તો પોતે પોતાના રસને જ જાણવા વાળો છે. ભગવાન આત્માનો રસ કયો? એને જ્ઞાન આનંદ સુખ શાંતિનો રસ છે, એ સિવાય બીજો કોઈ રસ નથી. એ અમૃત રસને અનુભવનારો ભગવાન આત્મા તો છે. પણ આ બીજા બધા અન્ય રસ જે છે એને એ જાણે છે તો એ મિથ્યાત્વ સહિત વર્તે છે, એ અજ્ઞાન અવસ્થામાં છે, ત્યારે એ પરનું લક્ષ્ય કરતા એ પરનું જ્ઞાન કરે છે ત્યારે એને એ જાણવા વાળો થાય છે. પણ એ એના જ્ઞાનની પર્યાયમાં એને જણાય છે, એના જ્ઞાનની પર્યાયમાં એને જણાય છે, તે જ્ઞાનની પર્યાય ક્ષણિક છે, એ પર્યાય પણ શાશ્વત નથી. અને એ જ્ઞાનની પર્યાયમાં જણાય છે ત્યારે પણ એ રસ રૂપે એ થઈ જતો નથી, એ રસ રૂપે એ થઈ જતો નથી, એને માત્ર એ જાણવા વાળો જ રહે છે. એટલે પાંચમી અને છઠ્ઠી એ વાત કરી, પાંચમા અને છઠ્ઠા બોલમાં જે વાત કરવામાં આવી એ રીતે વાત કરવામાં આવી કે એ સકળ વિષયો, બધા વિષયોના વિશેષોમાં સાધારણ શું છે. દરેક વિષયો જે છે એને એ જાણે ત્યારે એમાં સાધારણ શું છે, તો કે એનું સંવેદનપણું છે. અને સંવેદનપણું શું છે? સંવેદન વેદન છે, તો શું છે સંવેદન? શું છે ખરેખર? તો નિશ્ચયથી તો સંવેદન એને પોતાના સ્વરૂપનું જ હોય, બીજાનું સંવેદન હોય નહીં. અને જ્યારે સ્વરૂપનું જ સંવેદન છે તો એમાં પછી જગતના બધા પદાર્થો એને અનુભવમાં આવે, જ્ઞાનમાં આવે છે, એટલે એ સકળ પદાર્થોનું એને એકરૂપ સંવેદન વર્તે છે, એવો એનો સ્વભાવ છે. એટલે સકળ વિષયોના વિશેષોમાં સાધારણ એક એવા એક જ સંવેદન પરિણામ રૂપ તેનો સ્વભાવ છે. તે એકલા રસનું જ વેદન કરે એમ કેમ બને? એટલે તે કેવળ એક રસના પરિણામને જ પામીને રસને ચાખે એમ નથી, એટલે એ અપેક્ષાએ એને અરસ કહેવામાં આવ્યો. અને છઠ્ઠા બોલમાં એમ કહેવામાં આવ્યું કે એ સમસ્ત જ્ઞેયનું જ્ઞાન કરનારો છે, જ્ઞેય માત્રને જાણનારો ભગવાન આત્મા છે. તો જ્ઞેયને જાણે છે તો કઈ રીતે જાણે છે? એ જ્ઞેયમાં પહોંચીને, જ્ઞેયમાં વ્યાપીને એ જ્ઞેયને જાણતો નથી. જ્ઞેયને જાણે છે તો પણ એ જ્ઞેયથી જુદો રહીને, પોતે પોતા રૂપે રહીને, પોતે જ્ઞાન સ્વભાવી છે તો પોતે જ્ઞાન સ્વભાવી રહીને એ જ્ઞેયને જાણે છે. જ્ઞેયને જાણવા માટે એ કંઈ જ્ઞેયમાં જતો નથી કે જ્ઞેયરૂપ થતો નથી, એટલે એવું એને જ્ઞેય સાથે એકરૂપ પણ નથી, જ્ઞેય સાથે એને એવું તાદાત્મ્યપણું નથી. એટલે એ જેટલા જ્ઞેયને જાણે છે એ બધા જ્ઞેયને એ જ રીતે પોતે પોતાનામાં રહીને જાણે છે. અને જ્યારે એ જાણે છે, પર જ્ઞેયને જ્યારે જાણે છે ત્યારે એ જાણવાવાળી જ્ઞાનની પર્યાય છે, એ જ્ઞાનની પર્યાય એની છે. અને એ જ્ઞાનની પર્યાય એ પેલું જ્ઞેય છે માટે છે એમ નથી. એ જ્ઞાનની પર્યાય થવાનું કારણ એનું જ્ઞાન છે, નહીં કે પેલું સામે રહેલું જ્ઞેય. એટલે એને જ્ઞેય સાથે કોઈ સંબંધ નથી, તાદાત્મ્યપણું છે જ નહીં. એટલે આ જે રસને પણ જાણે છે ત્યારે પણ એ રસ સાથે એને કોઈ તાદાત્મ્યપણું છે જ નહીં. એટલે અહીંયા છઠ્ઠા બોલમાં એ વાત કરવામાં આવી કે સકલ જ્ઞેય જ્ઞાયકના તાદાત્મનો એકરૂપ થવાનો, જ્ઞેય અને જ્ઞાયક એકરૂપ થઈ જાય એનો નિષેધ છે. જ્ઞેય જુદું છે, જ્ઞેય પર છે અને જ્ઞાયક એ પોતે જુદો છે. એ બંનેની વચ્ચે કોઈ એકપણાનો સંબંધ છે નહીં, તાદાત્મ્યપણું નથી. એટલે એવા નિષેધને કારણે જે જ્ઞેય છે, રસ છે, એ રસનું એ જ્ઞાન કરે છે, એવા રસના જ્ઞાનરૂપે પરિણમે છે. એટલે કે એ સમયે એના જ્ઞાનની પર્યાય એ રસને જાણવાવાળી થાય છે, છતાં પણ એ ભગવાન આત્મા પોતે પોતાના જ્ઞાનરૂપે પરિણમે છે, એવા જ્ઞેય રૂપે એટલે રસ રૂપે પરિણમતો નથી. અહીંયા જ્ઞેય શું છે? રસ છે, તે જ્ઞેય છે. રસને જાણે છે એટલે રસ જ્ઞેય છે, અને એનો જાણનારો ભગવાન આત્મા પોતે નાયક છે. તો એ વખતે પણ એ જ્ઞાન સ્વાભાવિક છે, એ જ્ઞેય સ્વભાવે થતો નથી અને જ્ઞેય રૂપે પણ પરિણમતો નથી. એટલે કે રસ સ્વભાવી થતો નથી કે રસ રૂપે પણ પરિણમતો નથી, માટે તે અરસ છે. એટલે આ છ પ્રકારે એમાં રસનો નિષેધ કરવામાં આવ્યો કે ભગવાન આત્મામાં એવો રસ નથી. રસ છે તે પૂતગળનો ગુણ છે, એની વાત કરવામાં આવી. હવે આ જ પ્રકારે રસ પછી બીજા બધાને લઈ લેવા, ચારે ચાર વસ્તુ લેવાની છે ને. રસ છે, પછી એ ગંધ છે, રૂપ છે અને સ્પર્શ છે. તો એ ચારે વસ્તુને આ જ પ્રકારે સમજવાની છે. ચારેમાં આ જ છ પ્રકાર કહેવામાં આવ્યા છે, કેમ કે ચારે ચાર ગુણ, રસ, રૂપ, ગંધ અને સ્પર્શ, એ ચારે ગુણ પૂતગળના છે અને એ એક સરખા છે, અને એ એક સરખી રીતે એનું જ્ઞાન ભગવાન આત્માને થાય છે. એટલે આપણે હવે બાકીના જે છે એને ફરીથી એ જ રીતે સમજી લઈએ. હવે એમાં બીજા ગુણની અહીંયા વાત લીધી છે, રૂપ ગુણની વાત લીધી છે. તો અહીંયા ટીકામાં કહે છે કે એ રીતે જીવ ખરેખર પૂતગલ દ્રવ્યથી અન્ય હોવાથી પૂતગલ દ્રવ્યથી પોતે ભિન્ન છે. ઉદગલ દ્રવ્ય જુદું, ભગવાન આત્મા, જીવ દ્રવ્ય, ચેતન, એ દ્રવ્ય જુદું, એ બંને દ્રવ્ય જુદા છે. બે દ્રવ્યમાં કોઈ એકરૂપતા સમાનતા છે નહીં, એમાં કોઈ ભેળસેળ પણ નથી. એટલે બંને દ્રવ્ય તદ્દન ભિન્ન છે. આ ભેદ જ્ઞાન કરવાનું છે. અહીંયા જીવને અજીવથી ભેદ જ્ઞાન કરીને જુદો પાડવાનો છે. એટલે આ અધિકાર આખો એ રીતે લેવામાં આવ્યો છે કે ક્યાં જીવ છે અને ક્યાં અજીવ છે. અહીંયા શરૂઆતમાં એ વાત કરી દીધી, આ અધિકારની શરૂઆતથી જે વાત કરી દીધી કે ક્યાં ક્યાં અજીવ છે કે જેને એ જીવ તરીકે માન છે, એટલે એ વાતને લઈ અને અહીંયા જુદું પાડવામાં આવી રહ્યું છે. 39મી ગાથાથી શરૂઆત કરી દીધી છે અને પહેલા કયા પ્રકારે જીવ માનવામાં આવે છે એની વાત, અધ્યવસાન, કર્મ, કર્મના ઉદય વગેરેની વાત લઈને ત્યાં બધે જીવ નથી, એ અજીવ છે. અને અહીંયા હવે આ બીજી વાત લઈને વાત કરે છે કે જીવનું કેવું સ્વરૂપ છે એ સમજાવતા પૂતગળથી એને જુદું પાડવું છે, એટલે પૂતગળના ગુણ લેવામાં આવ્યા. એમાં આપણે રસ ગુણની વાત કરી અને હવે અહીંયા રૂપ ગુણની વાત કરે છે. એ પણ રસ ગુણની જેમ એના પણ છ પ્રકારે એને આત્મામાં એમ નથી એમ કહેશે. તો અહીંયા ટીકામાં કહે છે કે એ રીતે જીવ ખરેખર પૂતગળ દ્રવ્યથી અન્ય જુદો ભિન્ન હોવાથી તેમાં રૂપ ગુણ વિદ્યમાન નથી, માટે અરૂપ છે. આ દ્રવ્ય જુદું, પેલું દ્રવ્ય જુદું, એટલે દ્રવ્ય અપેક્ષાએ એ વાત લીધી. બીજો બોલ, પૂતગળ દ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રૂપ ગુણ નથી, માટે અરૂપ છે. ભગવાન આત્મામાં રૂપ નામનો કોઈ ગુણ નથી, એ અરૂપ છે. પૂતગળમાં એ ગુણ છે, ભગવાન આત્મામાં એ ગુણ નથી. એટલે દ્રવ્યથી અને ગુણથી બંને રીતે જોઈએ તો ભગવાન આત્મા અરૂપ છે. આ બે બોલ. ત્રીજો બોલ છે, પરમાર્થે પૂતગળ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ રૂપ દેખતો નથી, માટે અરૂપ છે. અને ચોથું છે, પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ક્ષયોક્ષમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ રૂપ દેખતો નથી, માટે અરૂપ છે. ત્રીજા અને ચોથા બોલમાં દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિયની વાત કરવામાં આવી. દ્રવ્ય ઇન્દ્રિય દ્વારા પણ એને રૂપનું જાણવું થતું નથી, કેમ કે દ્રવ્ય ઇન્દ્રિય છે એનો એ સ્વામી નથી. શરીર, મન અને ઇન્દ્રિયો અને વાણી એમાંથી કોઈનો એ સ્વામી નથી. સ્વામી નથી એટલે એમાં એને કંઈ કરવા પણ નથી. સ્વામી હોય તો એ જે ઈચ્છે એ પ્રમાણે એનું એ બધું કરી શકે, પણ અહીંયા તો એ શરીરનો, ઇન્દ્રિયોનો એ સ્વામી નથી. શરીરનો જે વિકાસ થાય છે, શરીરની જે પર્યાય થાય છે, એ જન્મથી મૃત્યુ સુધી જે રીતે થાય છે એને એ અટકાવી શકતો નથી. શરીરમાં જે ફેરફારો થાય છે એને એ અટકાવી શકતો નથી, અને એ ફેરફારોને પોતાની ઈચ્છા મુજબ એ કરી શકતો નથી. એ ધારે એ પ્રમાણે એ શરીરમાં કોઈ ફેરફાર કરી શકતો નથી. બધું નક્કી છે, નિશ્ચિત છે. જેટલું એનું આયુષ્ય છે, જેટલો આયુષ્યનો બંધ લઈને આવ્યો છે, એટલા આયુષ્ય સુધી એ શરીર સાથે એને રહેવાનું છે. અને એ શરીર એ નામ કર્મને લીધે છે, એટલે એ નામ કર્મ ના ઉદય પ્રમાણે એ શરીરમાં ફેરફારો થયા કરે. એમાં જીવનું કંઈ ચાલતું નથી, એટલે એ ઇન્દ્રિયોનો સ્વામી થાય કે શરીરનો સ્વામી થાય એમ વાત છે જ નહીં. કોઈ ઇન્દ્રિયને એ કરતો નથી, એ કોઈ ઇન્દ્રિયોને હલાવી ચલાવી શકતો નથી, કોઈ ઇન્દ્રિય દ્વારા એ ખરેખર જ્ઞાન કરતો નથી. આત્મા પોતે જ્ઞાન સ્વભાવી છે. એને જ્યારે જ્ઞાન થાય છે તો એ વખતે એની એવી યોગ્યતા છે, માટે એને જ્ઞાન થાય છે. સામે નિમિત્ત તરીકે ગમે તે હોય, જ્ઞેય છે માટે જ્ઞાન કરે છે, એમ હોય તો સિદ્ધ ભગવાનને જ્ઞાન હોય જ નહીં. સિદ્ધ ભગવાનને ઇન્દ્રિયો દ્વારા કંઈ જ્ઞાન થતું જ નથી, છતાં પણ સર્વજ્ઞ છે, બધું જાણનારા છે. એટલે કંઈ જ્ઞેયો છે અને ઇન્દ્રિયો દ્વારા એને જાણે છે એમ વાત છે જ નહીં, અને ઇન્દ્રિયોને એ રીતે પરિણમાવે છે એમ પણ નથી. ઇન્દ્રિયનો એ સ્વામી છે એમ પણ વાત રહેતી નથી. એટલે એવો સ્વામી નહીં હોવાને કારણે એ ઇન્દ્રિયોના આલંબન દ્વારા એ રૂપને દેખતો નથી, રૂપને જાણતો નથી. એટલે ભગવાન આત્મા અરૂપ છે. તેવી રીતે ચોથા બોલમાં ભાવ ઇન્દ્રિયની વાત કરી. ભાવ ઇન્દ્રિય શું છે? ભાવ ઇન્દ્રિય એ દ્રવ્ય ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન થાય છે એને જાણવા વાળી, એને જાણવા વાળી એ ખંડ ખંડ જ્ઞાન, ક્ષયોક્ષમિક જ્ઞાન રૂપે જે છે તેને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે. દરેક ઇન્દ્રિયને જાણવા વાળું જ્ઞાન તે ભાવ ઇન્દ્રિય છે, અને એ ખંડ ખંડ છે. એ એક જ વિષયને જાણવા વાળું છે એટલે એ ખંડ રૂપે છે. બીજી ઇન્દ્રિયને જાણવા વાળું બીજું જ્ઞાન એ બીજી ભાવ ઇન્દ્રિય, ત્રીજી ઇન્દ્રિયને જાણવા વાળું ત્રીજું જ્ઞાન એ ત્રીજી ભાવ ઇન્દ્રિય, એમ બધી ભાવ ઇન્દ્રિયો છે. અને એ જ્ઞાન જે છે તે ખંડ ખંડ જ્ઞાન છે, અને એ જ્ઞાન એ કાયમ ટકીને કાયમ રહેવા વાળી વસ્તુ નથી, શાશ્વત વસ્તુ નથી. એ જ્ઞાનમાં જે જણાય છે એ પણ બદલાયા કરે છે. એ પર વિષયનું જ્ઞાન છે, એટલે એ જ્ઞાન આત્માનું જ્ઞાન કહેવાતું નથી. આત્માના જ્ઞાન સિવાય બીજા કોઈપણ જ્ઞાનને આત્મા સાથે સંબંધ હોઈ શકે નહીં. એ અપેક્ષાથી એને આત્માનું કહેતા નથી, એટલે ભાવ ઇન્દ્રિયને આત્માની કહેતા નથી. થાય છે આત્મામાં જ, પણ એની વિભાવ પર્યાયમાં થાય છે. એ ક્ષણિક છે, એ સમય પૂરતું થાય છે, પરના લક્ષ્ય થાય છે, અને એ પર્યાય ચાલી જાય છે. એટલા માટે એને ભગવાન આત્માથી જુદું ગણવામાં આવે છે, એટલે કે ભાવ ઇન્દ્રિયને ભગવાન આત્માથી જુદી ગણવામાં આવે છે. એ પરના લક્ષ્ય થાય છે એટલે એ પરનું જ્ઞાન છે એમ કહી દેવામાં આવે છે. અને વાત પણ એમ છે કે એવા ભાવ ઇન્દ્રિયના આલંબન દ્વારા એ ખરેખર રૂપને જાણતો નથી. એ ભાવ ઇન્દ્રિય દ્વારા પણ એના આલંબન, ભાવ ઇન્દ્રિયના આલંબન વડે પણ રૂપને દેખતો નથી. રૂપને દેખે છે, જાણે છે, એ બધું આપણે જે કહીએ છીએ એ વ્યવહારથી કહેવામાં આવે છે, વ્યવહારથી જે કહેવામાં આવ્યું છે એ ત્રિકાળ વસ્તુ નથી, એ શાશ્વત વસ્તુ નથી, એ અભૂતાર્થ છે. એટલે જે અભૂતાર્થ છે તે ભગવાન આત્મામાં નથી, અભૂતાર્થ છે એટલે ભગવાન આત્મામાં નથી. ભૂતાર્થ છે તે જ આત્મામાં છે, એટલે એ જ સ્વરૂપમાં છે. આપણે 11મી ગાથામાં એ વાત કરી છે કે એ ભૂતાર્થ છે તે જ આદરણીય છે, તે જ સ્વીકારવા લાયક છે, તે જ અનુસરવા લાયક છે, અને એ જ દ્રષ્ટિનો વિષય બને છે. એટલે એવું ભાવ ઇન્દ્રિયના આલંબન વડે જે રૂપને દેખવું એને નથી, કેમ કે એના સ્વરૂપમાં એ નથી. ક્ષયોક્ષમિક ભાવ જે છે એ ક્ષયોક્ષમિક ભાવ જે છે એ ખરેખર આત્માનો હોય નહીં. આત્માનો ભાવ તો શુદ્ધ ભાવ છે, ત્રિકાળ નાયક 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 જાણવા વાળો ભાવ હોય એને એવા ક્ષયોક્ષમિક ભાવ હોય નહીં. એટલે એવા ક્ષયોક્ષમિક ભાવ રૂપ જે ભાવ ઇન્દ્રિય છે એની નથી, એટલે એના દ્વારા એ પોતે એ રૂપને દેખતો નથી, માટે અરૂપ છે. તો એ ચોથો બોલ કહેવામાં આવ્યો. પાંચમા બોલમાં અહીંયા કહે છે કે સકળ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામ રૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રૂપ વેદના પરિણામને પામીને રૂપ દેખતો નથી, માટે અરૂપ છે. સંવેદન સ્વરૂપનું જ છે, અને સંવેદન સ્વરૂપનું છે એટલે એ સર્વજ્ઞપણું છે, સર્વને જાણવાપણું છે, સર્વને અનુભવવાપણું છે. પોતે પોતાના સ્વરૂપમાં સર્વજ્ઞ થઈને રહ્યો છે ત્યારે એને જે અનુભવ જે છે એમાં જગત આખાનું જ્ઞાન સમાઈ જાય છે. બીજી રીતે વાત આ રીતે કહીએ તો, અને સંવેદનની વાત લઈએ આપણે તો એ સંવેદન કંઈ એ સંક્ષિપ્ત નથી કે એ ખંડિત નથી. સંવેદનની વાત છે તે તો કેવું સંવેદન જે છે તો કે એનો સંવેદન જે છે એ સ્વભાવ છે, અને સ્વભાવ હોવાથી માત્ર એ એક રૂપને જ દેખે એમ બને નહીં, એટલે એને એવા રૂપનું સંવેદન એકલાનું છે એમ નથી, એટલા માટે એને એ અરૂપ છે એમ કહેવામાં આવ્યું. છઠ્ઠા બોલમાં અહીંયા કહે છે કે તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે. વ્યવહારથી છે વાત, સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન કરવું એ આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ તો પોતે પોતાના નિજ સ્વરૂપમાં રહેવું, એ જ સ્વભાવ છે, એ જ એનું સાચું રૂપ છે, અને એમ જ એ રહે છે. પણ જ્યારે જ્યારે એ પરનું લક્ષ કરી અને પરને જાણવા વાળો થાય છે ત્યારે, પરનું જ્ઞાન કરવા વાળો થાય છે ત્યારે, એ પર જે જ્ઞેય છે એ બધાને જ્યારે એ જાણે છે ત્યારે એની પર્યાયમાં જ્ઞાનની પર્યાયમાં જાણે છે, અને જ્ઞાનની પર્યાયમાં એ જાણે છે ત્યારે એ જ્ઞેય અને જ્ઞાયક પોતે ભગવાન આત્મા એ બંને એકરૂપ થતા નથી, એટલે એમને તાદાત્મ્યપણું નથી. અને તેવું તાદાત્મ્યપણું ન હોવાને કારણે સકલ જ્ઞેય જ્ઞાયકના તાદાત્મ્યપણાનો અભાવ હોવાથી, એ તાદાત્મ્યપણાનો નિષેધ હોવાથી, એ રૂપના જ્ઞાનરૂપે પોતે પરિણમતો હોવા છતાં પણ, એની જ્ઞાનની પર્યાયમાં એ રૂપનું જ્ઞાન એને થાય છતાં પણ એ જ્ઞેયરૂપે પરિણમતો નથી. જ્ઞેય શું છે અહીંયા? જ્ઞેય છે તે રૂપ છે. પહેલા જ્ઞેય શું હતું? રસ હતું જ્ઞેય. અહીંયા રૂપ છે તે જ્ઞેય છે. રૂપ જે છે તે જ્ઞેય છે, એ જ્ઞેય રૂપ છે તો એ રૂપ રૂપે પરિણમતો નથી, જ્ઞેય રૂપે પરિણમતો નથી, એટલે કે એ રૂપ રૂપે પરિણમતો નથી. એ પોતે તો જ્ઞાન રૂપે જ પરિણમે છે, એના જ્ઞાનની પર્યાયમાં એ રૂપને એ જાણવા વાળો થયો છે, છતાં પણ એ જ્ઞેય અહીંયા રૂપ છે, રૂપને જાણે છે તો એ જ્ઞેય રૂપે પોતે થતો નથી, જ્ઞેયમાં સમાતો નથી, જ્ઞેયમાં વ્યાપતો નથી, એટલે એવા રૂપ રૂપે પરિણમતો નથી, માટે તે અરૂપ છે. આમ અહીંયા રૂપ વિશેના પણ છ બોલ કહેવામાં આવ્યા. એટલે આમ છ પ્રકારે રૂપના નિષેધથી ભગવાન આત્મા તો અરૂપ છે. હવે રૂપ પછી આગળ વાત ગંધની લે છે, એમાં પણ એ જ રીતે છ બોલ કહેવામાં આવ્યા છે, આપણે લઈએ. કે જેથી વધારે ને વધારે દ્રઢતા થાય, સમજાય. એ રીતે જીવ ખરેખર ઉદ્ગલ દ્રવ્યથી અન્ય હોવાથી, દ્રવ્ય અપેક્ષાએ ઉદ્ગલ દ્રવ્યથી જુદો હોવાથી, ઉદ્ગલ દ્રવ્ય અને જીવ બે દ્રવ્ય જુદા છે, બે દ્રવ્ય વચ્ચે ભિન્નતા છે, એમાં એકરૂપતા નથી, એટલે એનાથી જુદો હોવાથી તેમાં ગંધગુણ, ઉદ્ગલનો જે ગંધગુણ છે એ વિદ્યમાન ઉદ્ગલમાં છે પણ આત્મામાં નથી, ભગવાનમાં નથી, જીવમાં નથી. એટલે તેમાં ગંધગુણ વિદ્યમાન નથી, માટે ભગવાન આત્મા અગંધ છે. એ પહેલો બોલ. બીજા બોલમાં અહીંયા કહે છે કે ઉદ્ગલ દ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ ગંધગુણ નથી, માટે અગંધ છે. ગુણની અપેક્ષાથી વાત કરી છે કે પોતાનામાં એવો ગંધનો કોઈ ગુણ નથી. ગંધ છે તે પૂતગળને હોય, જીવને ગંધ હોય નહીં. જીવમાં ગંધ નામનો ગુણ નથી, એટલે એ પૂતગળ દ્રવ્યનો જે ગુણ ગંધ, એનાથી પોતે જુદો છે, પોતાને એવો ગંધગુણ નથી. એ રીતે એ અગંધ છે. ત્રીજા બોલમાં કહે છે કે પરમાર્થે પૂતગળ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી, પૂતગળ દ્રવ્યનો એ સ્વામી નથી, પૂતગળ દ્રવ્યને એ પોતે પોતાની રીતે પરિણામ આવતો નથી. હજી આ વાત ઘણાને બેસતી નથી કે પૂતગળ દ્રવ્યનું સ્વામીપણું જે છે ને, એ શાસ્ત્રની વાત ચાલતી હોય, સ્વાધ્યાય ચાલતો ત્યારે તો હા પાડી દે, લોકો ધૂણાવી દે કે હા હા બરાબર, પણ અને એને ખરેખર માન્યતામાં એ વાત હજી આવી નથી. એ શરીરનો સ્વામી થવા જાય છે અને શરીરના કાર્યોને પોતાના માને છે. આ શરીર પૂતગળ, એના બધા કાર્યો એ પોતે કરે છે અને પોતે એનો સ્વામી થાય છે. આ મૂંઢતા હજી એને દરેક સમયે સમયે વર્તે છે. હમણાં સ્વાધ્યાયમાંથી ઉઠશે ને એટલે તરત જ એનું સ્વામીપણું કરીને બેસશે, તરત જ એનું સ્વામીપણું કરશે. એને ડગલે ને પગલે દરેક સમયે ચોવીસે કલાક એને શરીરનું સ્વામીપણું તો છે જ, પોતે શરીર રૂપે છે એ ઓળખાણ એની જતી જ નથી. એને હજી પોતે પોતાને ભગવાન આત્મા તરીકે સ્વીકાર્યો જ નથી. આ મૂળમાંથી આ વાત જ્યાં સુધી એ સમજશે નહીં અને એમ જ્યાં સુધી એનું મનન મંથન ચિંતવન થશે નહીં ત્યાં સુધી બધું વ્યર્થ છે. માન્યતામાં જ્યારે શાસ્ત્રની વાત ચાલે ત્યારે એ હા પાડે કે હા બરાબર છે, શરીર મારું નથી, અને તરત જ ત્યાંથી ઉભો થતાની સાથે હોલમાંથી બહાર નીકળે કે તરત જ એ વાત ભૂલી જાય છે. એ શરીરને પાછું પોતાની ઓળખાણ એ જ રીતે આપે છે, એ રીતે માને છે. આપે તો ઠીક છે, વ્યવહારથી બહાર કહેવામાં આવે, પણ પોતાને અંદરમાં તો માન્યતા એમ ન હોવી જોઈએ ને કે હું રમેશ છું. પોતાને તો અંદરમાં એમ હોવું જોઈએ ને કે હું આત્મા છું, ભગવાન આત્મા છું, સિદ્ધ સમાન છું. આ શરીર, આ પર્યાય, આ બધું મારું નથી એમ હોવું જોઈએ ને. અને આ શરીર ઉપર મારું કાંઈ જોર ચાલતું નથી, શરીર ઉપર મારો કોઈ હુકમ ચાલતો નથી, શરીરના કાર્યો હું કરતો નથી, શરીરની પર્યાયોનો કરતા હું નથી, એ એના કારણે થાય, એ પૂતગળ છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે મારા ભાવ એવા હોય ને એ જ વખતે શરીરની ક્રિયાઓ પણ એવી થઈ હોય તો પછી એ સમજવું કે પુણ્યનો ઉદય છે. અને શરીરના ની ક્રિયાઓ જે થતી હોય અને મારા ભાવ જુદા પ્રકારે હોય તો સમજવું કે પાપ કર્મનો ઉદય છે. શરીર તમારી ઈચ્છા પ્રમાણે ચાલતું જ નથી, શરીર શરીરના કારણે, એના કારણે, એની રીતે એના પરિણામોનો થાય છે, એમાં નક્કામાં કરતા ભાવ કરવા નહીં. આ શરીરનું હું કરું, અહીંયા તો શરીરની તો ક્યાં વાત રહી, હજી તો જીવોને એમ છે કે બીજાના કાર્યો એ કરે છે. પોતે જે શરીરમાં છે એનું કરતા ભાવની તો વાત બાજુ પર મૂકીએ, પણ હજી એ તો પરના કરતા થવાનો ભાવ હજી એને પડ્યો છે કે આ પરના કામો હું કરું, પરના કાર્યો કરનારો હું, બીજાના અમે નિમિત્ત બનીએ. અરે ભલા ભગવાન, તારે શું કરવું છે? પ્રભુ 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 પ્રભુ, કોના કામ તું કરે ભાઈ? તું ભગવાન આત્મા, બીજાના કામ કેવી રીતે કરે? અન્યના કામો તું ન કરી શકે. આ શરીર જેની સાથે તું રહ્યો એના પણ તું કાર્યો કરનારો નથી, તું ભગવાન આત્મા છો. અહીંયા શરીરના સ્વામિત્વની વાત મૂકી છે ને, એ વાત બહુ ગંભીર વાત છે. એ બધા ગુણોની સાથે મૂકવામાં આવી છે. આ ગુણો સમજાવવામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે કરુણા લાવી અને કૃપા કરી અને ભેદ જ્ઞાન કરાવ્યું છે ને, એ તો અદભુત વાત છે. ડગલે ને પગલે આ ટીકાની અંદર એમને ભેદ જ્ઞાન કરાવ્યું છે. જીવ જો આ સમયસર અને આત્મસિદ્ધિની ટીકા વાંચ્યા પછી, સમજ્યા પછી, ગુરુદેવના પ્રવચનોમાંથી તાત્પર્ય બધું સમજ્યા પછી, એના ભાવને પકડ્યા પછી પણ જો એ સમ્યક દર્શન ન પ્રગટ કરી શકે તો સમજવું કે એને શાસ્ત્રનો અભ્યાસ બરાબર કર્યો જ નથી. માત્ર એને એને પંડિતાઈ કરી છે. પ્રભુ અહીંયા કહે છે કે એને સ્વામીત્વ નથી. બહુ મહત્વની વાત છે કે પૂતગળ દ્રવ્યનું એને સ્વામીપણું નથી, અને એવું સ્વામીપણું નથી એટલે દ્રવ્ય ઇન્દ્રિયોનું પણ એને સ્વામીપણું નથી. એને દ્રવ્ય ઇન્દ્રિયોનું પણ એને સ્વામીપણું નથી, અને દ્રવ્ય ઇન્દ્રિયોનું સ્વામીપણું નથી એટલે દ્રવ્ય ઇન્દ્રિય દ્વારા જે ગંધનું જ્ઞાન થાય એ ખરેખર એ કરતો નથી, એ ગંધને સૂંઘતો નથી, માટે એ અગંધ છે. ત્રીજા બોલમાં એ વાત કરવામાં આવી કે દ્રવ્ય ઇન્દ્રિયના આલંબન વડે પણ ગંધ સૂંઘતો નથી, માટે અગંધ છે. દ્રવ્ય ઇન્દ્રિય ગંધને સૂંઘે છે નથી સૂંઘતી એ વિષય જુદો છે. અહીંયા ભગવાન આત્મા તો એનાથી જુદો છે, એટલે એના દ્વારા એ જ્ઞાન કરતો નથી. ખરેખર તો જોવા જઈએ તો દ્રવ્ય ઇન્દ્રિયો જે છે એ પણ ગંધને સૂંઘનારી નથી. તે દ્રવ્ય બંને જુદા છે. પેલું શરીર દ્રવ્ય જુદું છે, પેલું દ્રવ્ય પણ જુદું છે. ગંધ જેમાંથી આવે છે એ દ્રવ્ય જુદું છે. એ બંને પૂતગળ જુદા છે. પણ અહીંયા તો વાત એ કરવી છે કે એ બધાથી જુદો ભગવાન આત્મા છે, એટલે એ દ્રવ્ય ઇન્દ્રિય દ્વારા એ જ્ઞાન કરતો નથી, એ અગંધ છે. ચોથા બોલમાં ભાવ ઇન્દ્રિયની વાત કરતા કહે છે કે પોતાના સ્વભાવની દ્રષ્ટિથી, સ્વભાવ જ પોતાનો એવો છે, પોતાનો સ્વભાવ જ એવો છે. સ્વભાવ આત્માનો કેવો હોય? એનું તો અખંડ જ્ઞાન હોય, એને ક્ષયોક્ષમી ખંડ ખંડ જ્ઞાન હોય જ નહીં. એવો ભગવાન આત્મા એ સ્વભાવની દ્રષ્ટિથી જો જોવામાં આવે તો ક્ષયોક્ષમિક ભાવનો પણ તેને અભાવ છે, અને ક્ષયોક્ષમિક ભાવનો અભાવ હોવાથી એ ભાવેન્દ્રિયના આલંબન લેતો નથી. ભાવેન્દ્રિયના આલંબન દ્વારા એ ગંધને શુદ્ધતો નથી, જાણતો નથી. આ ચોથો બોલ છે. હવે આપણે વધારે વિસ્તાર નથી કરતા, આપણને ખ્યાલ આવી ગયો છે. એટલે પાંચમા બોલમાં કહે છે કે સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામ રૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક ગંધ વેદના પરિણામને પામીને ગંધ સૂંઘતો નથી, માટે અગંધ છે. અને છઠ્ઠા બોલમાં કહે છે કે તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે, એટલે એ બધા જ્ઞેયોમાં ગંધના જ્ઞેયો પણ આવી ગયા, એ જ્ઞેયોનું પણ એને જ્ઞાન થાય છે. પણ સકલ જ્ઞેય જ્ઞાયકના તાદાત્મ્યનો નિષેધ હોવાથી એક ગંધ જ્ઞેયો છે, એ ગંધ જ્ઞેયો સાથે એને એકરૂપતા નથી, તાદાત્મ્ય પણ નથી. એટલે એ જ્યારે એ ગંધનું જ્ઞાન કરવા વાળો થયો છે ત્યારે પણ એના જ્ઞાનની પર્યાયમાં ગંધ જણાય છે, ખ્યાલ આવે છે, એનું જ્ઞાન થાય છે, ત્યારે પણ એ પોતે એ ગંધરૂપે નથી પરિણમતો, એટલે જ્ઞેય રૂપે નથી પરિણમતો, એટલે એ અગંધ છે. એ અગંધ છે એટલે જ્ઞેય જ્ઞાયકનો જે સંબંધ છે એની એકરૂપતા નથી, માટે એ જ્ઞેય એનાથી જુદું, એ ગંધ એનાથી જુદી છે, અને ભગવાન આત્મામાં એવી ગંધ નથી. એ છઠ્ઠા બોલમાં વાત આવી. એટલે આ પ્રકારે, આ છ પ્રકારે ગંધનો નિષેધથી એ ભગવાન આત્મા અગંધ છે. હવે એના પછીથી સ્પર્શ ગુણની વાત લીધી છે. એ રીતે જીવ ખરેખર પૂતગળ દ્રવ્યથી અન્ય હોવાથી તેમાં સ્પર્શ ગુણ વિદ્યમાન નથી, માટે અસ્પર્શ છે. પૂતગળ દ્રવ્યનો એ ગુણ છે, અને આ ભગવાન આત્મા જે જીવ દ્રવ્ય છે એટલે દ્રવ્ય અપેક્ષાએ એ અસ્પર્શ છે, એ સ્પર્શ નથી. ગુણની અપેક્ષાએ અહીંયા બીજા બોલમાં કહે છે કે પૂતગળ દ્રવ્યના ગુણથી પણ ભિન્ન હોવાથી પોતે પણ સ્પર્શ ગુણ નથી, માટે અસ્પર્શ છે. ભગવાન આત્મામાં સ્પર્શનો ગુણ નથી. સ્પર્શ ગુણ એ રૂપી પદાર્થને હોય છે, એટલે મૂર્તિકપણું જે છે એ પૂતગળનો ગુણ છે, રૂપી પદાર્થ છે, એને સ્પર્શ છે, ભગવાન આત્માને સ્પર્શ નથી. ત્રીજા બોલમાં અહીંયા કહે છે કે પરમાર્થે પૂતગળ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ સ્પર્શને સ્પર્શતો નથી, માટે અસ્પર્શ છે. અને ચોથા બોલમાં કહે છે કે પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ક્ષયોક્ષમિક ભાવોનો પણ તેને અભાવ છે, અને એવો અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ સ્પર્શને સ્પર્શતો નથી, માટે અસ્પર્શ છે. એટલે દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય દ્વારા પણ એ અસ્પર્શ છે. પાંચમા બોલમાં કહે છે કે સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામ રૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક સ્પર્શ વેદના પરિણામને પામીને સ્પર્શને સ્પર્શતો નથી માટે અસ્પર્શ છે. અને છઠ્ઠા બોલમાં કહે છે કે તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે, એટલે સ્પર્શનું પણ એને જ્ઞાન થાય છે, પણ સકલ જ્ઞેય જ્ઞાયકના તાદાત્મનો નિષેધ હોવાથી એને સ્પર્શ સાથે પણ તાદાત્મપણું નહીં હોવાથી સ્પર્શનું જ્ઞાન કરે છે છતાં પણ, એટલે કે સ્પર્શના જ્ઞાનરૂપે પરિણમવા છતાં પણ પોતે સ્પર્શ રૂપે પરિણમતો નથી, એટલે જ્ઞેય રૂપે થતો નથી. સ્પર્શ જ્ઞેય છે એ જ્ઞેય રૂપે થતો નથી, જ્ઞેય રૂપે પરિણમતો નથી, પણ માત્ર એ જ્ઞેયને જાણવા વાળો થાય છે, કેમ કે એની સાથે એને તાદાત્મ્ય પણ નથી. વસ્તુનો સ્પર્શ આપણે કરીએ જાણીએ ત્યારે કે વસ્તુમાં બની જતા નથી, વસ્તુમાં જવું થતું નથી. કોણ જાય? ભગવાન આત્મા એમાં ક્યાંથી જાય? આપ અનંત પદાર્થો, જગતના કેટલા બધા પુષ્કળ પદાર્થો, એ બધા પદાર્થોને એ જાણે છે અનેક પ્રકારે, જે જાણે છે તો એ બધું જાણપણું જે છે તે એના જ્ઞાનની પર્યાય છે, અને એ ક્ષણિક પર્યાય છે. પરના લક્ષ્ય થતું જ્ઞાન જે છે એ વિભાવરૂપ છે અને એ ખંડ ખંડ જ્ઞાન છે. એને એ જાણવા વાળો થાય તેથી શું એ રૂપે થઈ જાય છે, જ્ઞેય રૂપે થઈ જાય? જરાક તો વિચાર કરીએ આપણે શાંતિથી કે આટલા બધા જ્ઞેયોને જાણવામાં જો ભગવાન આત્મા એ જ્ઞેય રૂપ થઈ જતો હોય તો ભગવાન આત્માનું અસ્તિત્વ જ રહે નહીં. ભગવાન આત્મા આટલા બધા જ્ઞેયો એ જ્ઞેયોને જાણવા માટે એ જ્ઞેય રૂપ થઈ જાય તો પછી ભગવાન આત્મા એનું પોતાનું અસ્તિત્વ ગુમાવી દે. એ જ્ઞાન રૂપે જ રહે છે, એ જ્ઞેય રૂપ થતો જ નથી. એ ગમે તે જ્ઞેય હોય અને એ જ્ઞેયને એ ગમે તે ગુણ દ્વારા જાણતો હોય, સામે પડેલું કોમ્પ્યુટર છે એ જ્ઞેય છે, એને સ્પર્શ દ્વારા પણ જાણે છે, સ્પર્શ દ્વારા પણ જાણે છે, એને રૂપ દ્વારા પણ એ જાણે છે, તો એથી કરીને એ કંઈ એવા જ્ઞેય રૂપે થઈ જતો નથી. સામે ગુલાબજાંબુ પડ્યા છે તો એને એ સૂંઘીને ગંધ દ્વારા પણ જાણે છે, એને સ્પર્શીને પણ જાણે છે, એને રસ દ્વારા પણ જાણે છે, રૂપ દ્વારા પણ જાણે છે, દેખીને એ બધા ગુણો એના જે છે એને એના દ્વારા ગુણો દ્વારા એને જાણે છે, પણ કે એ રૂપે થઈ જતો નથી. ભગવાન આત્મા એ રૂપે થઈ જતો નથી એટલે જ્ઞેય રૂપ થતો જ નથી. આ વાતને અહીંયા પકડવાની છે. જ્ઞેય રૂપ ભગવાન આત્મા ક્યારેય થાય નહીં. જો એમ થઈ જાય તો એની દશા શું થાય? એનું મૂળ સ્વરૂપ જ રહે નહીં. ભગવાન આત્મા સિદ્ધ સમાન એવો ને એવો છે. ત્રિકાળ નાયક 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 એ જ્ઞાન સ્વભાવી છે, એ જ્ઞાન રૂપે જ રહે છે. એટલે આ પ્રમાણે અહીંયા ચારેય ગુણની વાત કરવામાં આવી અને એ ચારેય ગુણમાં અહીંયા સ્પર્શને માટે પણ એમ કહ્યું કે એ સ્પર્શ આમ છ પ્રકારે સ્પર્શના નિષેધથી એ અસ્પર્શ છે. એટલે ચારેય ગુણની વાત એ રીતે લેવામાં આવી. હવે આ પૂતગળના ગુણની વાત લીધી, હવે એના પછી વાત આવે છે શબ્દની. જો શબ્દ એ પૂતગળ જ છે, શબ્દ છે તે પૂતગળ છે, પણ શબ્દ છે તે શું છે? તે પૂતગળની પર્યાય છે. શબ્દ છે તે પૂતગળની પર્યાય છે. કયું પૂતગળ? એમાં પૂતગળ શું છે? તો કે ભાષા વર્ગણા છે. જે આપણે કર્મના જે દ્રવ્ય કર્મ છે એમાં કારમણે વર્ગણા છે, એ ભેગી થાય છે અને એના સ્કંદ બને છે, એ રીતે અહીંયા ભાષા વર્ગણા એ પૂતગળ છે. પૂતગળ અનેક પ્રકારના, એમાં આ ભાષા વર્ગણા નામના પૂતગળો જે છે એ ભેગા થાય, એની જે પર્યાય થાય છે એ પર્યાય છે એ એવા ભાષા વર્ગણાના સ્કંધની પર્યાય છે. એટલે એ સ્કંધની પર્યાય છે એ હંમેશા વિભાવ પર્યાય જ હોય. કોઈપણ સ્કંદ પૂતગળના સ્કંદની પર્યાય હોય એ વિભાવ પર્યાય હોય. કોઈપણ પૂતગળ દ્રવ્ય પરમાણુ પૂતગળ પરમાણુ લઈએ તો એનું પરિણમન તો શુદ્ધ પરિણમન છે, પણ પરમાણુ ભેગા થાય અને સ્કંદ બને અને એનું જે પરિણમન હોય એ વિભાવ પરિણમન કહેવાય. અહીંયા આ ભાષા વર્ગણા નામના પરમાણુઓ ભેગા થઈને જે સ્કંદ બને છે અને એની જે પર્યાય થાય છે એ શબ્દ છે, એ શબ્દ છે. એટલે આ શબ્દને અહીંયા સહેજ જુદું પાડવામાં આવ્યું. પેલા પૂતગળના ગુણ લીધા હતા, અહીંયા જે છે આ બીજા પ્રકારના પૂતગળ છે અને એની અહીંયા પર્યાય લેવામાં આવી છે. ફરીથી સમજવાની વાત છે કે પહેલા જે પૂતગળ લીધું અને એના ચારે પ્રકારના ગુણ લીધા, ગુણમાં રસ ગંધ રૂપ સ્પર્શ એ બધા જે ચારે ગુણ લેવામાં આવ્યા, તો એ પૂતગળના ગુણ થી ભગવાન આત્મા જુદો છે અને એ ગુણ ભગવાન આત્મામાં નથી એમ લેવાયું. અહીંયા શબ્દ જે છે એ શું છે, એ પૂતગળની પર્યાય છે, એ પૂતગળનો ગુણ નથી. શબ્દ છે તે પૂતગળની પર્યાય છે. ભાષાવર્ગના નામના જે પરમાણુઓ જે છે એ પૂતગળ છે, એ પૂતગળો ભેગા થઈ અને એનો સ્કંદ બને અને એની જે પર્યાય થાય છે એ શબ્દ છે. એટલે અહીંયા પર્યાયની વાત છે. છે પાત તો પૂતગળની છે પણ અહીંયા પૂતગળની પર્યાયની વાત છે. અહીંયા કહે છે કે એ રીતે જીવ ખરેખર પૂતગળ દ્રવ્યથી અન્ય એટલે જુદો ભિન્ન હોવાથી તેમાં શબ્દ પર્યાય વિદ્યમાન નથી માટે અશબ્દ છે. પૂતગળની પર્યાય જીવમાં હોય નહીં. પૂતગળની પર્યાય પૂતગળની છે તો પૂતગળ સાથે સંબંધ ધરાવે એ પૂતગળની, જીવની ક્યાંથી થાય? દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવાનો છે અહીંયા. તો પૂતગળ દ્રવ્યથી ભગવાન આત્મા જુદો છે, જીવ જુદો છે એવું, એટલે એમાં એ શબ્દ પર્યાય વિદ્યમાન નથી કેમ કે એ પૂતગળની પર્યાય છે. એ પહેલો બોલ છે. જેમ પેલામાં ગુણ જેમ દ્રવ્યની વાત લીધી હતી એ જ પ્રમાણે અહીંયા દ્રવ્યથી વાત લેવામાં આવી છે કે બે દ્રવ્ય જુદા છે એટલે એ એનાથી ભિન્ન છે. અહીંયા બીજા બોલમાં ત્યાં પેલા ચાર ગુણની વાત લેવામાં આવી હતી એની જગ્યાએ અહીંયા પર્યાયની વાત લીધી છે. કેમ કે આ શબ્દ છે તે પર્યાય છે એટલે અહીંયા બીજા બોલમાં સ્થિર છે. બીજા બોલમાં કહે છે કે પૂતગળ દ્રવ્યના પર્યાયોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ શબ્દ પર્યાય નથી માટે અશબ્દ છે. એટલે એ પર્યાય પૂતગળની છે એવી પર્યાય આત્માને નથી, આત્મામાં એવી પર્યાય નથી માટે એ અશબ્દ છે. પહેલા તો દ્રવ્ય અપેક્ષાએ વાત કરી, આ બીજી વાત જે છે તે પર્યાય અપેક્ષાથી છે કે પૂતગળ દ્રવ્યના પર્યાયોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ શબ્દ પર્યાય નથી માટે અશબ્દ છે. એટલે અહીંયા દ્રવ્ય અને પર્યાય એમ પહેલો અને બીજો બોલ લેવામાં આવ્યો છે. ત્યાં જે ગુણ હતા એની અંદર પહેલો બોલ દ્રવ્યનો અને બીજો બોલ ગુણનો લીધો હતો, અહીંયા પહેલો બોલ દ્રવ્યનો અને બીજો બોલ અહીંયા પર્યાયનો લેવામાં આવ્યો છે. એટલે એમ ભગવાન આત્મા અશબ્દ છે. હવે ત્રીજા બોલમાં કહે છે કે પરમાર્થે પૂતગળ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. ઇન્દ્રિય કઈ? કાન. કાન દ્વારા દ્રવ્યેન્દ્રિય કાન છે ને, એના દ્વારા સાંભળવું થાય છે. તો એ ઇન્દ્રિય દ્રવ્ય ઇન્દ્રિયનો એ સ્વામી નથી, એટલે કાનનો એ સ્વામી નથી. કેમ કે એ પૂતગળ છે એનો એ સ્વામી નથી, એ ધારે એમ એ કાન પાસે કામ કરાવી શકતો નથી. આ વાત બેસાડવાની છે. હજી ઘણા નથી બેસ, કાનથી તો સાંભળીએ છીએ અત્યારે. હમણાં ઘણા લોકો અત્યારે સ્વાધ્યાયમાં જે બેઠા છે એમાંથી ઘણા લોકોને મનમાં આ વાત નહીં બેઠી હોય, પણ પ્રભુ એ વાત જ બેસાડવાની છે કે પૂતગળ દ્રવ્ય છે એ દ્રવ્ય એ એનું કાર્ય કરે છે, જીવ દ્રવ્ય છે એ એનું કાર્ય કરે છે. બે વચ્ચેનો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અહીંયા જે જીવમાં જે કંઈ થાય છે, જે જ્ઞાન થાય છે, એ સમયની જીવની એની એવી યોગ્યતાને કારણે થાય છે, એ પેલા પૂતગળ દ્રવ્યને કારણે નથી થતું. એ કાનને કારણે એ જ્ઞાન પણ થાય છે એને શબ્દનું એમ નથી. કે ભાવેન્દ્રિયની વાત લઈએ તો પણ આગળ અહીંયા ચોથા બોલમાં વાત એ છે, તો એ રીતે જોઈએ ભાવેન્દ્રિય કાનની દ્વારા થતા જ્ઞાનને જાણવા વાળી જે છે, જે ખંડ ખંડ જ્ઞાન છે, ક્ષયોક્ષમિક જ્ઞાન જે જાણવા વાળી જે છે, એ દ્વારા પણ ભગવાન આત્મા ખરેખર જ્ઞાન કરનારો નથી. જ્ઞાન એનો સ્વભાવ છે અને એ સમયે એ જ્ઞાનની એવી એની પર્યાય થાય છે, એની એ વખતની યોગ્યતા છે, એ વખતની એની યોગ્યતા છે. એટલે ભગવાન આત્માની અંદર જો હોય તો એ તો કાયમ રહેવું જોઈએ એમ વિચાર કરવાથી વાત બેસશે, સરળતાપૂર્વક સમજાશે. સિદ્ધ ભગવાનને ક્યાં કાન છે? સિદ્ધ ભગવાનને ક્યાં આંખ છે, ક્યાં નાક છે? કોઈ ઇન્દ્રિય નથી, એમને શરીર જ નથી, શરીર જ નથી. એટલે જ્ઞાન કરવા માટે ઇન્દ્રિયોની જરૂર છે એ માન્યતા જે છે એ અજ્ઞાનીની માન્યતા છે, જ્ઞાનીની માન્યતા હોય નહીં. ભગવાન આત્મા જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા કરતો નથી. અલિંગણના 20 બોલની અંદર પણ આ વાત આવે છે, એને ઇન્દ્રિયો દ્વારા કંઈ જ્ઞાન કરવું થતું નથી. ઇન્દ્રિયો દ્વારા એ પોતે પોતાના સ્વરૂપને પણ જાણતો નથી. અને ઇન્દ્રિયો દ્વારા એ બીજાને પણ જણાતો નથી એવો એ ભગવાન આત્મા અરૂપી પદાર્થ છે. એ માત્ર જ્ઞાન સ્વભાવી છે, આનંદ સ્વભાવી છે, સુખનો સાગર છે અને એ પોતે પોતાના સ્વરૂપમાં જ રહે છે. પોતાના સ્વરૂપમાંથી આવતા જ્ઞાનનો અનુભવ કરનારો છે, એ એવા સુખના અમૃતને પીનારો છે. એને બહારમાંથી કંઈ લેવું નથી, અન્નમારમાંથી કંઈ જ્ઞાન કરવું નથી. એટલે શબ્દ દ્વારા પણ એને જાણવું થતું નથી. જાણપણું જે છે એ એનું પોતાનું છે, એ જ્ઞાન છે એ એનું પોતાનું છે. એની પર્યાયમાં જે થાય છે એ એના જ્ઞાનની પર્યાયમાં થાય છે. એ જાણપણું કરે છે, એ જ્ઞાન કરે છે, શબ્દ દ્વારા કરે છે, ત્યારે પણ શબ્દના ઉદ્ભવ સ્થાન સાથે એકરૂપતા કરતો નથી, જ્ઞેય સાથે એ એકરૂપતા કરતો નથી. એ વાત પણ અહીંયા આગળ આવે છે. તો અહીંયા ત્રીજા બોલમાં એ વાત લીધી કે પરમાર્થે પૂતગળ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ શબ્દ સાંભળતો નથી, માટે અશબ્દ છે. અને ચોથા બોલમાં કહે છે કે પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો, પોતાનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ, અખંડનું જ્ઞાન કરવાવાળો સ્વભાવ, એકરૂપ સ્વભાવ, શુદ્ધ સ્વભાવ, નિર્મળ સ્વભાવ, એવા પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો એને ખંડ ખંડ જ્ઞાન હોય નહીં. એટલે કે ક્ષયોક્ષમિક ભાવનો તેને અભાવ છે અને ક્ષયોક્ષમિક જ્ઞાનનો અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ શબ્દ સાંભળતો નથી, માટે અશબ્દ છે. પાંચમા બોલમાં કહે છે કે સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામ રૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક શબ્દ વેદના પરિણામને પામીને શબ્દ સાંભળતો નથી, માટે અશબ્દ છે. પહેલાની જેમ જ આ બાકી બધું લેવામાં આવ્યું છે. અને છઠ્ઠામાં કહે છે, છઠ્ઠા બોલમાં, કે તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે પરંતુ સકલ જ્ઞેય જ્ઞાયકના તાદાત્મનો નિષેધ હોવાથી, જ્ઞેય જ્ઞાયકના એકરૂપપણાનો નિષેધ હોવાથી. જ્ઞેય અહીંયા શું છે? અહીંયા જ્ઞેય શું છે? શબ્દ જ્ઞેય છે. શબ્દ શું છે? પૂતગળની પર્યાય છે. શબ્દ એ પૂતગળની પર્યાય છે અને શબ્દ પૂતગળની પર્યાય છે એ એનું જ્ઞેય છે. એ શબ્દને એ જાણવા વાળો થાય છે. એટલે જ્યારે એ શબ્દના જ્ઞાન રૂપે પરિણમે, એટલે કે શબ્દનું જ્ઞાન કરે છે, તે વખતે પણ એ શબ્દરૂપે થતો નથી, એ શબ્દરૂપે પરિણમતો નથી, એટલે જ્ઞેય રૂપ થતો નથી. એ જ્ઞેય સાથે એને તાદાત્મકનું છે નહીં. ભગવાન આત્માને જ્ઞેય સાથે એકરૂપતા નથી, એટલે એ અશબ્દ છે. એટલે જ્ઞેય રૂપે છે જ નહીં. કોઈ પણ જ્ઞેય રૂપે ભગવાન આત્મા નથી. જે 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 બહારમાંથી જાણવું થાય, ઇન્દ્રિયો દ્વારા જેનું પણ જાણવું થાય છે, એ બધું જે કંઈ જ્ઞેય છે એ રૂપે ભગવાન આત્મા થાય તો ભગવાન આત્મા આત્મા રૂપે રહી શકે જ નહીં. આ વાતનો જો વિચાર કરવામાં આવે તો તરત વાત પકડાઈ જાય એવી જ કરે. આ બધું હું શું લઈને બેઠો છું? મારા સ્વભાવમાં જે વાત પડી નથી, મારા સ્વભાવમાં હું ભગવાન આત્મા માત્ર જ્ઞાન સ્વભાવી છું, આનંદ સ્વભાવી છું, મારામાં અનંત ગુણો પડ્યા છે અને એનું પરિણમન જે થાય છે એને અનુભવનારો ભગવાન આત્મા છું, સિદ્ધ સમાન છું, અને આ બધું બહારમાં પરનું લક્ષ કરીને હું વિભાવભાવમાં કેમ રાચી રહ્યો છું? જે મારું નથી, જે મારાથી ભિન્ન છે, એને હું જુદું પાડીને મારામાં કેમ રહેતો નથી? એવું અહીંયા ભેદ જ્ઞાન એને કરવાનું છે. આ બધું અજીવ છે. પોતે ભગવાન આત્મા જીવ છે અને એના સ્વભાવમાં આ બધી વસ્તુ આવતી નથી, એ બધું એનાથી ભિન્ન જુદું છે. એ વાતને એને આત્મસાત કરવાની છે. એ વાતને એને આત્મસાત કરવાની છે. અહીંયા કહે છે કે આમ છ પ્રકારે શબ્દના નિષેધથી તે અશબ્દ છે. શબ્દના નિષેધથી તે અશબ્દ છે. આપણે એના વિશે થોડીક વાત ગુરુદેવે જે કહી છે એ પણ સાથે સાથે લઈ લઈએ છીએ પ્રવચન રત્નાકરમાંથી. કેમ કે આખું જુદું પ્રવચન રત્નાકરમાંથી આપણે જે રીતે કરીએ છીએ એ રીતે કરીશું તો એ વખતે ભૂલાઈ ગયું હશે, એટલે સાથે ને સાથે આપણે આ વાત લઈ લઈએ છીએ. શબ્દ વિશેની વાત પણ આપણે અહીંયા લઈએ, જે વાત અગત્યની છે એ અહીંયા છે. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો એના 65મા પાના ઉપર વાત કરી છે. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો એમાં પુસ્તકમાં પાનું 65 છે, એના ઉપર અહીંયા વાત કરવામાં આવી છે. અહીંયા એક પ્રશ્ન લેવામાં આવ્યો છે કે જ્ઞાન છે તે શબ્દનો કર્તા છે એમ ધવલમાં આવે છે ને, ધવલ અને મહાધવલ, એમાં ધવલની અંદર આ વાત એવી આવી કે શબ્દ એનો કર્તા જ્ઞાન જે છે એ શબ્દનો કર્તા, જ્ઞાન છે એ શબ્દનો કર્તા. અહીંયા શબ્દની રચનાની અપેક્ષાએ વાત છે. આપણે પહેલા જે વાત લીધી તે કાનથી સાંભળવાની અપેક્ષાએ વાત સમજ્યા, આ પ્રશ્ન છે ને એ શબ્દની રચના થાય એ અપેક્ષાની વાત છે. થોડી સાંભળવાની અપેક્ષાએ પણ ખરું, પણ એમાં વધારે વિશેષતા ભાવે ભરેલો છે. કેમ કે શબ્દ બોલાય છે તો જ્ઞાન છે તો શબ્દ એવો આવે છે ને, તો એવો શબ્દ નીકળે છે ને, એટલે એનો ઉત્તર અહીંયા ગુરુદેવે આપ્યો છે કે હા, આવો પ્રશ્ન ખાનિયા ચર્ચામાં પણ આવ્યો છે ભાઈ, એ તો ત્યાં નિમિત્ત પણ બતાવ્યું છે. જ્ઞાન કાંઈ શબ્દની પર્યાયનો કરતા નથી, જ્ઞાન છે એ શબ્દની પર્યાયનો કરવા વાળો નથી. જ્ઞાન છે માટે શબ્દ એવા નીકળે છે એમ નથી, શબ્દની પર્યાય જ્ઞાનને કારણે થતી નથી. કેમ કે શબ્દ જે છે તે પૂતગળની પર્યાય છે, એટલે પૂતગળની પર્યાય જીવ કરે નહીં. જ્ઞાન છે તે જીવ છે, એ જીવનો ગુણ છે અને જીવમાં એ પૂર્ણપણે વ્યાપેલો છે, એ એનો સ્વભાવ છે. એટલે એ જ્ઞાન કંઈ શબ્દને કરે નહીં, કેમ કે શબ્દ જે છે તે પૂતગળની પર્યાય છે. જ્ઞાન કંઈ શબ્દની પર્યાયનો કરવા વાળો કરતા નથી. શબ્દની પર્યાય જે થાય એ શબ્દની પર્યાય એ એના કાળે થાય છે. શબ્દની પર્યાયનો જે કાળ છે એ કાળે એ વખતે જ્ઞાન નિમિત્ત થાય. શબ્દ જ્યારે થાય, શબ્દ બોલાય છે શબ્દ, તો એ પૂતગળની પર્યાય થઈ તો એ વખતે નિમિત્ત કારણ જ્ઞાન છે. પણ એમ નથી કે જ્ઞાન એ શબ્દની પર્યાયને કરે છે, એમ નથી. એ વાત અહીંયા સમજાવી છે કે જ્ઞાન કાંઈ શબ્દની પર્યાયનો કરતા નથી. શબ્દની પર્યાયના કાળે, એટલે જ્યારે શબ્દની પર્યાય થાય છે, શબ્દ થાય છે ત્યારે જ્ઞાન તેમાં નિમિત્ત છે. તેથી ઉપચારથી એમ કહેવામાં આવે કે જ્ઞાન છે તે શબ્દનો કર્તા છે, એટલે ત્યાં એ નિમિત્ત પણ બતાવ્યું છે. ખરેખર તો કંઈ જ્ઞાન શબ્દની પર્યાયનો કરતા છે નહીં, શબ્દની પર્યાયનો કરતા છે નહીં. તીર્થંકર ભગવાન ને ઓમકાર ધ્વનિ નીકળે છે, તે ઓમકાર ધ્વનિ છે તે એમ કહેવાય કે સર્વજ્ઞ થયા માટે નીકળે છે. સર્વજ્ઞપણું છે તો ઓમકાર ધ્વનિ નીકળે છે, એટલે સર્વજ્ઞપણું છે એ ઓમકાર ધ્વનિ કરનારું છે એમ જો માન્યતા હોય તો એ વ્યવહાર નયનું કથન છે, એ ઉપચાર માત્રથી કહેવામાં આવે છે, ખરેખર એમ નથી. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. નિમિત્ત નૈમિતિક સંબંધ કેવો છે કે આ તરફ સર્વજ્ઞતા પ્રગટ કરે છે, આ તરફ ભગવાન આત્મા સર્વજ્ઞતા પ્રગટ કરે છે, એટલે તીર્થંકર ભગવાન કેવળી ભગવાન ને કેવળ જ્ઞાન થાય છે. અને એ ઓમકાર ધ્વનિ તીર્થંકર ભગવાન છે તો તીર્થંકર ભગવાનના આખા શરીરમાંથી, કે હોઠથી મોંથી નીકળે છે એમ નહીં, આખા શરીરમાંથી એ ઉઠે છે. એમાં ભગવાનની કંઈ ઈચ્છા પણ નથી કે એવી ઓમકાર ધ્વનિ નીકળે. ભગવાન તો પોતે પોતાના સ્વરૂપમાં રહ્યા છે, એટલે હવે કઈ એમને એવા રાગ થતા નથી, શુભ ભાવ નથી થતો કે બધાને આ ઓમકાર ધ્વનિ નીકળે અને બધા એને પામે, હવે એ વાત રહી નથી. તીર્થંકર થયા, સેવક નામ થયા પછી એ વાત તો હવે રહી નથી, શુભ રાગ તો હવે રહ્યો નથી. પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે સર્વજ્ઞતા પ્રગટ થાય છે અને પછી તીર્થંકર ભગવાનના શરીરમાંથી ઓમકાર ધ્વનિ ઉઠે છે. એ શબ્દ છે કે ઓમ, એ ધ્વનિ છે કે ઓમ ધ્વનિ છે, એ પૂતગળની પર્યાય છે, એ પૂતગળની પર્યાય છે. અને એ પૂતગળની પર્યાય, એ શબ્દ એ દ્રવ્યસ્વરૂપ છે. કોઈક જગ્યાએ એને એમ પણ કહેવામાં આવે, એ શબ્દ જે છે એને એમ પણ કહેવામાં આવે, બ્રહ્મ એમ પણ કહેવામાં આવે. તો ત્યાં પણ એ ઉપચાર કરીને કહેવામાં આવ્યું છે, કેમ કે એ શબ્દ બ્રહ્મ એટલા માટે કહેવામાં આવે છે કે એના નિમિત્તે અંદરમાં અંતરમાં એવું ભાવ શ્રુત પ્રગટ થાય છે, એટલે શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે. બીજી રીતે જોઈએ તો શબ્દ જે છે એ વાચક છે, એ બોલાયેલો શબ્દ જે છે એ પણ વાચક છે, લખાયેલો શબ્દ પણ વાચક છે, એ વાચક છે. અને વાચક છે તો એનું વાચ્ય છે. વાચક જે છે, સાકર શબ્દ જે છે બોલવામાં આવે છે તો એ વાચક છે, તો સામે એનું વાચ્ય પેલું સફેદ રંગનો મીઠો પદાર્થ એનું વાચ્ય છે, એ એનું વાચ્ય છે. એટલે એ શબ્દને કેટલીક વખત એમ પણ કહેવામાં આવે કોઈ અપેક્ષાથી કે શબ્દ બ્રહ્મ છે, કેમ કે એનું વાચક, એ વાચક છે અને એનું કોઈ એક વાચ્ય છે. પણ એ વાચ્યને, એ વાચ્યને માટે બીજા અનેક વાચકો હોઈ શકે, જેમ કે સાકરને માટે થઈને સાકર શબ્દ છે, એ સિવાય એ સિવાય સુગર પણ શબ્દ છે, એ બીજો શબ્દ છે, એ પણ એનો વાચક છે. શક્કર શબ્દ છે, એ પણ એનો વાચક છે. એ બધા દ્વારા એક એ જ પદાર્થનું જ્ઞાન થાય છે. તો આ શબ્દ વિશેની આપણે વાત લીધી. અહીંયા વાત એક કરવી છે કે શબ્દના બે ભાગ જે પડે છે, એક તો શબ્દને સાંભળવું અને શબ્દ ઉત્પન્ન થવો, એ બે વસ્તુનો જો વિચાર આપણે કરીએ તો એ શબ્દ ઉત્પન્ન થાય છે ત્યારે પણ એ પૂતગળની પર્યાય જ છે, ને સાંભળવામાં આવે છે તો પણ એ પૂતગળની પર્યાય જ છે. એટલે સાંભળનારી, એનું જ્ઞાન કરનારી જે દ્રવ્ય ઇન્દ્રિય જે કાન અને એને અનુલક્ષીને જે ખંડરૂપ જ્ઞાન થાય છે તે ભાવ ઇન્દ્રિય, એ બધાથી ભગવાન આત્મા જુદો ભિન્ન છે. એટલે ભગવાન આત્મા અશબ્દ છે. અને એ જ રીતે એ જે બોલે છે પોતે, ને શબ્દ જે નીકળે છે, તો એ શબ્દની રચના કરવામાં પણ, શબ્દની રચના થાય છે, શબ્દ ઉદ્ભવે છે, એમાં પણ ભગવાન આત્માની એ પર્યાય નથી, પણ એ પૂતગળની પર્યાય છે. એનો કરનારો ભગવાન આત્મા નથી, એટલે શબ્દનો કરતા એ આત્મા નથી, એ જ્ઞાન નથી. આ વાત અહીંયા વિશેષતાથી હતી એટલે આપણે લીધી છે. આજે હવે સમય પૂરો થવા આવ્યો છે એટલે આપણે આગળ અનિર્દિષ્ટ સંસ્થાન જે છે એની વાત આજે નહીં લઈએ, આવતી વખતે લઈશું. બધાને ખાસ વિનંતી છે કે આ સહેલું છે પણ વાંચી જવા જેવું છે અને થોડો એના ઉપર વિચાર કરવા જેવું છે, અને એમાં વધારે વિશેષતાપૂર્વક મનન મંથન કરતા ભગવાન આત્મા કઈ રીતે જુદો છે એ ખ્યાલમાં આવશે. તો હવે આવતા સ્વાધ્યાયમાં આપણે અનિર્દિષ્ટ સંસ્થાન લઈશું, એમાં ચાર બોલ છે અને ત્યાર પછીથી અવ્યક્તના છ બોલ છે એ લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની Thank you.